જો વાત આપણે શું ચાલે છે કે જે જીવો કઈ જુદી જુદી ઇન્દ્રિયોમાં જોવામાં આવે છે, આપણે જીવ સમાસની પણ વાત કરી હતી, એક ચાર્ટના માધ્યમથી આપણે જોયું હતું કે જીવો બે પ્રકારના જોવામાં આવે છે. એક કહેવાય છે ત્રસ જીવો અને એક છે સ્થાવર જીવો. જે ત્રસ જીવો છે એમાં બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો હોય છે, અને જે સ્થાવર જીવો છે કેવા છે, એક ઇન્દ્રિય જીવો હોય છે. બરાબર. તો પ્રશ્ન ઉભો થાય કે ઇન્દ્રિયો કેટલી છે, તો એના માટે જો 15મું સૂત્ર કહ્યું હતું કે પંચેન્દ્રિયાણી ઇન્દ્રિયો પાંચ હોય છે. એની આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, ઇન્દ્રિય કોને કહેવાય, કે આ જે આત્મા છે એ ઇન્દ્ર સમાન છે, તો એ આત્માના બહિરંગ ચિહ્નો જે છે એને ઇન્દ્રિય કહેવાય છે. કે આ જે સંસારમાં જીવ છે એ મતિશુદ્ધ જ્ઞાનના માધ્યમથી આ ઇન્દ્રિયોના માધ્યમથી જાણે છે, એટલે એને જાણવામાં ઇન્દ્રિયો નિમિત્ત બને છે. જ્યાં આ દ્રવ્ય ઇન્દ્રિય જે છે એ પુદ્ગલની રચના છે, આજે સ્પર્શ રસ આદિ બધું, અને એની પાછળ રહેલું જીવનું જ્ઞાન એને ભાવેન્દ્રિય કહે છે. એ જીવ તો જાણે છે જ્ઞાનના માધ્યમથી, પણ આરોપ સેના પર અપાય છે કે એ ઇન્દ્રિયોના માધ્યમથી એને જાણ્યું એમ આરોપ આપવાની પદ્ધતિ. બરાબર. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જેવી રીતના આપણા ઘરમાં બારીઓ ચાર પાંચ હોય જુદી જુદી, એક આ દિશામાં જાણે, એક ઓલી દિશામાં જાણે, એક ઓલી દિશામાં ઉગડે, એક આ દિશામાં ખુલે, એક આમાં ખુલે, પણ અંદર જોનાર વ્યક્તિ કેટલા છે, કે જોનાર વ્યક્તિ એક જ છે. એ એક જ વ્યક્તિ અહીંયાથી પણ જોઈ શકે, અહીંયાથી પણ જોઈ શકે ને અહીંયાથી પણ જોઈ શકે. એવી જ રીતે આ શરીરમાં આ પાંચ ઇન્દ્રિય છે, પાંચ બારીઓ સમજો અને છઠ્ઠું મન. તો અંદર જાણનાર વ્યક્તિ કેટલા છે, એ એક જ જીવ છે. એ એક જ જીવ છે જે ક્યારેક આંખના માધ્યમથી જાણે છે, ક્યારેક કાનના માધ્યમથી જાણે છે, આદિ આદિ. એક સમયે જીવ એક જ ઇન્દ્રિયના માધ્યમથી જાણી શકે છે, જે સંસારી છે તે, જે હવે અયંત સિદ્ધ પરમાત્મા છે એ તો ઇન્દ્રિયોના વગર આત્માથી જે ડાયરેક્ટ પ્રત્યક્ષ જાણે છે અને એમને લોકાલોક બધું એક સાથે જણાય છે. પણ જે જીવ સંસારમાં છે, મતિશુદ્ધ જ્ઞાનમાં ધારી છે, તો એમને એક સમય એક જ ઇન્દ્રિયોના માધ્યમથી જ્ઞાન થાય છે. જો જે દેવ અને નારકી છે એમને એડિશનલ અવધિ જ્ઞાન પણ છે. હવે અવધિ જ્ઞાન પણ કોઈ ઇન્દ્રિયના માધ્યમથી નથી થતું, એ પ્રત્યક્ષ જ્ઞાન છે, એટલે આત્માથી ડાયરેક્ટ જાણે છે. આપણે કહીએ ને સૌધર્મ ઇન્દ્રએ ઉપયોગ મૂકીને જાણ્યું કે બાળ તીર્થંકરનો જન્મ થઈ ગયો છે, તો અવધિ જ્ઞાનના માધ્યમથી જાણે છે. તો ત્યાં કઈ ઇન્દ્રિયથી જણાય છે, શું આંખ આંખેથી દેખાય છે એમને, કાનથી સંભળાયું કે તીર્થંકર જન્મ થયો છે, એ પણ નહીં. મનથી વિકલ્પ થાય છે તો એ પણ નહીં. ત્યાં આત્માથી એમને ડાયરેક્ટ એક આભાસ થઈ જાય છે કે બસ આ પુત્રનો જન્મ થઈ ગયો છે. ખ્યાલ આવે ને? હાજી
મનુષ્ય
ના, જો આપનો પ્રશ્ન છે કે એમણે ઉપયોગ મૂકીને જાણ્યું તો મનનો વિષય ખરો કે નહીં કે ના, અહીંયા ઉપયોગ એ જ્ઞાન, એ જ્ઞાનની વાત ચાલે. મન એ એક પ્રકારની ઇન્દ્રિય છે, તો જેવી રીતના મનુષ્ય તિર્યંચ છે, હવે એને વિચાર કંઈ કરવો હોય તો ત્યાં મનનું આલંબન છે. પણ જે અવધિ જ્ઞાનધારી છે, જે મનપર્ય જ્ઞાનધારી જીવ છે, એમને કંઈ વિચાર કરવો હોય તો ત્યાં મનનું આલંબન પણ નથી. પણ હા, ક્રમસર બધું ચાલે છે. કોઈ પણ જ્ઞાન છે એ ક્રમસર ચાલુ છે. સમજો પહેલા એ સૌધર્મ ઇન્દ્ર છે, એ પાંચ ઇન્દ્રિયના એમાંથી કોઈ ચક્ષુ ઇન્દ્રિયથી સમજો એની રાજસભાને જોઈ રહ્યા છે, અથવા એની સિંહાસન હલનચલન થયું તો પહેલા એને જાણ્યું, તો સ્પર્શ ઇન્દ્રિયના માધ્યમથી એને જાણ્યું જ્યારે સિંહાસન હલે છે, ડોલે છે, તો ત્યાં તો ઇન્દ્રિયનો એમને એ મતિશુદ્ધ જ્ઞાન દ્વારા એમણે જાણ્યું અને ત્યાં ઇન્દ્રિય સ્પર્શ ઇન્દ્રિયનો ત્યાં આધાર છે. એના પછી જ્યાં ઉપયોગ મૂકે છે, આજે અવધિ જ્ઞાન જે ઓટોમેટિક નથી થતું, એમને ઉપયોગ મૂકીને વિચાર કરવો પડે છે. એ ઉપયોગની વાત આપણે આજે કરશું, આજે લબ્ધિ ઉપયોગો ભાગવાનું સૂત્ર આવશે ને આપણે અઢારમાં, તો ત્યાં એમને વિચાર કરવો પડે છે. એમ જ ઓટોમેટિક નથી થતું, તો એ વિચાર કરે છે, તો એ મતિશુદ્ધ જ્ઞાનથી ઉપયોગને હટાવીને અવધિ જ્ઞાનમાં પરોવે છે. કેમકે જે છદમસ્ત જીવ છે, એક સમયે એક જ વસ્તુને જાણી શકે છે, એક સમય એક જ જગ્યાનો ઉપયોગ કામ કરે છે. તો આ પાંચ ઇન્દ્રિય જે છે, તેમાંથી એક સમયે એક વસ્તુ એક ઇન્દ્રિયના માધ્યમથી એ જીવ જાણે છે. બરાબર, એ આપણી વાત થઈ ગઈ હતી લાસ્ટ ટાઈમ. એ ઇન્દ્રિય જે છે એ બે પ્રકારની છે, ત્યાં આપણે આવીને વાત રોકી હતી. સોળમું સૂત્ર, ઇન્દ્રિયોના મૂળ ભેદ કેટલા છે? તો દ્વિવિધાની. ઇન્દ્રિયોના મૂળ ભેદ બે પ્રકારના છે, એક છે દ્રવ્ય ઇન્દ્રિય, એક છે ભાવ ઇન્દ્રિય. આ દ્રવ્ય ઇન્દ્રિય શું છે, કોની રચના છે? કે પુદ્ગલની રચના છે. આજે આ કાન દેખાય છે, આ નાક દેખાય છે, આંખ દેખાય છે, આ બધી દ્રવ્ય ઇન્દ્રિય છે, આ બધી પુદ્ગલની રચના છે. એનાથી જીવને જાણાતું જ નથી, સોએ સો ટકા એનાથી જીવને નથી જણાતું. તો જીવને જણાય છે કોનાથી? કે પોતાના આત્માથી જીવને જણાય છે. અંદર જ્ઞાનનું જે પરિણામન થાય છે એનાથી જીવ જાણે છે. તો આ બહારની આને ઇન્દ્રિય શું કામ કહેવાય? એક નિમિત્ત નૈમિત્તિક સંબંધનો ઉપચાર કર્યો છે, ખ્યાલ આવે ને, એક જાતનો ત્યાં ઉપચાર છે. અને આ ભાવ ઇન્દ્રિય શું છે, એ કોનું પરિણામન છે? એ ભાવ ઇન્દ્રિય જીવના જ્ઞાન ગુણની પર્યાય છે, ખ્યાલ આવે. આ જે ઇન્દ્રિય છે એ પુદ્ગલના જે એના સંદની પર્યાયો છે, અને ત્યાં ભાવ ઇન્દ્રિય કોની પર્યાય છે? એ જીવના જ્ઞાન ગુણની પર્યાય છે.
હા,
જો આપનો પ્રશ્ન છે ઈચ્છા જે ઉત્પન્ન થઈ એ જીવના જ્ઞાન ગુણની પર્યાય છે, જીવની પર્યાય તો છે પણ જ્ઞાનની નહીં, ચારિત્ર ગુણની છે. કેમકે ત્યાં એને રાગ દ્વેષ ભાવો રૂપ ઈચ્છા થાય છે, તો એ ચારિત્ર ગુણની પર્યાય છે. બરાબર, હવે જો અહીંયા એ જો ઓલો વિષય જે હતો ઈચ્છાનો, એ થોડો ચરણાનિયોગના એંગલ જે હતો, આખો આ આખું એક કર્ણાનિયોગના એંગલથી છે. થોડા બેમાં આમાં ડેટા ઓરિએન્ટેડ વાત વધારે આવશે, ઓલું થોડું ભાવ ઓરિએન્ટેડ હતું ને, જો થોડું ગિયર્સ ચેન્જ કરવા પડે. જો આપણે હવે વાત શેની ચાલે છે કે બે પ્રકારની ઇન્દ્રિયો છે, દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય, એવા ભેદથી બબ્બે પ્રકારે છે. એવા ભેદથી બબ્બે પ્રકારે છે એનો શું મતલબ? આજે બબ્બે પ્રકારે છે એનો મતલબ કે એમાં પણ પછી સબ ભેદ આવશે આગળ, એ જો એની આપણે હવે વાત કરશું. જો આ દ્રવ્ય ઇન્દ્રિયનું સૂત્ર 17મું છે અને ભાવેન્દ્રિયનું સૂત્ર 18મું છે, એના બે બે ભેદોની વાત એમાં કરવામાં આવશે. તો જો હવે આપણે 17મું સૂત્ર જોઈએ, દ્રવ્ય ઇન્દ્રિયનું સ્વરૂપ, દ્રવ્ય ઇન્દ્રિયનું સ્વરૂપ કેવું છે? તો જો નિવૃત્યુ ઉપકરણે દ્રવ્યેન્દ્રિયમ. દ્રવ્યેન્દ્રિય કયા કયા પ્રકારની છે? તો નિવૃત્તિ અને ઉપકરણને દ્રવ્ય ઇન્દ્રિય કહે છે. દ્રવ્ય ઇન્દ્રિય બે પ્રકારની છે, એનું એકનું નામ છે નિવૃત્તિ, એકનું નામ છે ઉપકરણ. જો આપણે ઉપકરણ એટલે સાધન કહીએ છીએ, જેવી રીતના રસોઈ કરવી હોય તો શું ઉપકરણ છે આપણી પાસે? કે આપણી પાસે વાસણો છે, કુકર છે, આદિ આદિ. અહીંયા ઉપકરણ એટલે કે આ જે ઇન્દ્રિયથી જે જીવ જાણે છે એવા કયા સાધનો છે, તો જેવી રીતના આ આંખની કીકી હોવી, આ જે આઈ બોલ છે એ સાધન છે ને, એ જાતનું એક ઇટ ઇઝ અ યુટેન્સિલ ઇનર, ખ્યાલ આવે, તો એ જાતનું જેવી રીતના આ કાન છે એક્સટર્નલ ઇયર, આ બધા ઉપકરણ છે. અને નિવૃત્તિ શું છે? નિવૃત્તિ એટલે ઇન્ટરનલ ઓર્ગન કે જ્યાંથી એકચ્યુઅલી જાણવાનું કાર્ય ચાલે છે. જેવી રીતના આંખથી કઈ જાણવા, આજે બહાર જે દેખાય છે એનાથી દેખાતું નથી, દેખાવાનું કાર્ય ક્યાંથી ચાલે છે કે અહીંયાથી અંદર જે લાઇટ ગઈ તો પાછળ જે રેટિના અને આદિ જે પડદો જે કહેવાય આંખનો, ત્યાંથી દેખાવાનું કાર્ય થાય છે. આજે કાન બહાર દેખાય છે એ તો કપાઈ બી જાય તો ભાઈ કોઈને સાંભળવાની શક્તિ વહી જતી નથી, કેમ કે સાંભળવાનું કાર્ય ક્યાંથી ચાલે છે? એ તો અંદર જે કોઈ આપણે કાનનો પડદો જે કહીએ છીએ ત્યાંથી એ સંભળાય છે. નાક શુલ્પ નકારે, નાક કપાઈ ગયું હતું ને, તો શું સૂંઘવાની શક્તિ બંધ થઈ જાય? કેમ કે આ જે બહાર જે દેખાય છે એનાથી સૂંઘવાનું કામ ચાલતું નથી, અંદર જઈને જે આપણા નોઝલ નોડ્સ જે કંઈ કહેવાય તો ત્યાંથી આપણે સૂંઘવાનું કાર્ય ચાલે છે. પછી જો આપણે ઇન્ટરેસ્ટિંગ છે, ટેસ્ટ આપણે જીભ કાપી નાખીએ તો ટેસ્ટ આવે કે નહીં? આપણે જે એનેક્ડોટલ કહેવાય ને કે જીભ કાપી નાખે એટલે બોલી ના શકે એને સ્વાદ ના આવે. જો જીભમાં જે જીવને રસ ગ્રંથિઓ જે છે જ્યાંથી સ્વાદ આવે છે, ટેસ્ટ બર્ડ્સ જે કહેવાય, એ અહીંયા ઉપર નથી, એ પાછળના ભાગમાં છે. એટલે અહીંયા કાપી નાખો તોય કાંઈ વાંધો ન આવે. મારા એક ફ્રેન્ડના મમ્મીને આપણે ઓલું એક ચાંદો પડ્યો હતો, એટલે ઇટ ઇઝ અ ટાઈપ ઓફ કેન્સરસ ગાંઠ જે જીભની ઉપર થઈ, એને શું કહેવાય મને ખ્યાલ નથી, ટંગ કેન્સર કે વોટ એવર જે કહેવાતું, તો એટલો ભાગ કાપી નાખ્યો. આ જેટલી દેખાય છે ને એનાથી અડધી થઈ ગઈ, અડધી કાપી નાખી તો કાંઈ ફરક ના પડ્યો. શું ફરક પડ્યો? ગઈકાલે જ મેં એક સ્વાધ્યાય સાંભળતો હતો, બહુ સરસ એમાં વાત આવી. હવે છે ને આ સાયન્સ એટલું એડવાન્સ થઈ ગયું છે ને કે આપણને ભેદ વિજ્ઞાન કરવું બહુ સરળ થઈ ગયું છે. આપણું ભેદ વિજ્ઞાન કરવું બહુ સિમ્પલ થઈ ગયું. કેમ કે જે જે વસ્તુ કાપીને કાઢી શકાય અથવા જે જે વસ્તુ રિપ્લેસ કરી શકાય એનો મતલબ એ હું નથી, એ ગેરંટી થઈ કે નહીં. જો આ ની રિપ્લેસ કરીને બદલી શકાય છે, આ કાઢીને તમે અંદર મેટલના બોલ નાખી દોરું છે જે આ તો હાડકાની વસ્તુ છે, હવે જે નવું ની નાખવામાં આવે તો ઉપર ઓલું બોલ જે હોય નીચે પ્લેટ જેવું હોય એટલે ધાતુનો પાર્ટ તમે અંદર નાખી દીધો તો એ હું તો એનો એ રહ્યો ને, સમજો. હવે તો લીવર ટ્રાન્સપ્લાન્ટ થાય છે, હવે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય, આખું કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય, આ સ્કીન ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય, હેર ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય, આ બધી જ વસ્તુ તો બદલી શકાય છે. તો એનો મતલબ આ શરીરનો એકે ભાગ હું નથી, એ તો નિર્ણય પક્કો થયો કે નહીં? એકદમ ઇઝીલી હવે એનું ભાવભાષણ થઈ શકે. જો આપણી વાત ક્યાંથી નીકળ્યા કે આ નિવૃત્તિ ને ઉપકરણ, આ જે બધા બહારના છે બધા ઉપકરણો છે, ખ્યાલ આવ્યો, અને અંદરના જે કોઈ એવા જે એકચ્યુઅલ ઇન્દ્રિયના એ જે જ્યાંથી આપણને જાણવાનું કાર્ય થાય છે ત્યાંના પૂજ્વલો એને નિવૃત્તિ કહેવાય છે. જો અહીંયા દ્રવ્ય ઇન્દ્રિયમાં જો આગળ ટીકા વાંચીને, ટીકા નિવૃત્તિ ઉદગલ વિપાકી નામ કર્મના ઉદયથી પ્રતિનિયત સ્થાનમાં, પ્રતિનિયત એટલે એના ડેઝિગ્નેટેડ સ્થાનમાં થતી ઇન્દ્રિય રૂપ ઉદગલની રચના વિશેષને બાહ્ય નિવૃત્તિ કહે છે. આ જે છે ને, જો એક પહેલા એ સમજે એના તમે ચાર લેવલ્સ બનાવો, ચાર લેવલ બનાવો નિવૃત્તિને ઉપકરણ, નિવૃત્તિના બે પ્રકાર, ઉપકરણના બે પ્રકાર, બરાબર. જેવી રીતના જો ઉપકરણથી શરૂ કરીએ તો ઈઝી પડશે, તો સેકન્ડ પેરેગ્રાફથી આપણે વાંચવાનું શરૂ કરીએ. ભૈયા થોડા નીચે લઈ લો, આ ભાઈ થોડું નીચે લઈ લો, ના નેક્સ્ટ પેરેગ્રાફ હજી, હા ઉપકરણ, બરાબર. નિવૃત્તિનો ઉપકાર કરવા વાળો પુદ્ગલ સમૂહ તે ઉપકરણ છે. આ ઉપકાર એટલે એને જાણે કંઈક હેલ્પ કરી આપે છે. નિવૃત્તિ એટલે એકચ્યુઅલ જાણવાનું સેન્સર, બરાબર. તો બહારનું વસ્તુઓ શું કરે છે, એનો ઉપકાર કરે છે એટલે કંઈક એમાં કંઈક એડ કરતું હશે ને. જો આમ કાંઈ એડ નથી કરતું. આ ખાલી બોલવાનો ઉપચાર છે કે આ કાન જે હોય તો આ બહારનો ભાગ જે છે, આ બહારનો ભાગ એકચ્યુઅલી આપણા હિયરિંગમાં કંઈ વધારે એડિશન કરતો હોય એવું કંઈ જ નથી. ધીસ ઇઝ જસ્ટ અ પુતગલની રચના એ જાતની. ખ્યાલ આવે ને? હવે આપણે કુભોગભૂમિમાં જઈએ ને, એક જાતની ભોગભૂમિ છે, તો ત્યાં તો આવડા લાંબા કાન હોય ને, ઓલા સુપડા જેવા હાથીના કાન આવડા મોટા હોય, ઓલું બહારનો ભાગ આવડો મોટો હોય, તો એમને કંઈ વધારે સંભળાતું હશે? એવું નથી. જેને જેવો જ્ઞાનનો ઉઘાડ છે એને એવું સાંભળવાનું કાર્ય ચાલે છે. ખ્યાલ આવે ને? તો જો અહીંયા શું કહે છે, નિવૃત્તિનો ઉપકાર કરવાવાળો પુદ્ગલ સમૂહ તે ઉપકરણ છે. આ ઉપચારથી કહેવાની ભાષા છે ફક્ત. તેના બાહ્ય અને અભ્યંતર એવા બે ભેદ છે. આ ઉપકરણના બે ભેદ છે. ખ્યાલ આવે ને? જેવી રીતના જેમ નેત્રમાં ધોળું કાળું મંડળ તે અભ્યંતર ઉપકરણ છે. આપણી આંખ છે ને, આંખનો બહારનો ભાગ એટલે આ પાપણ, આ ઉપરની સ્કિન, આ બધો આંખનો બહારનો ભાગ. આપણે આંખ કોને કહીએ કે આ એરિયાને આંખ કહેવાય, બરાબર? આ એરિયાને આંખ કહેવાય. પણ એમાં પણ આ જે ઉપરનો ભાગ છે એ તો ખાલી એક્સટર્નલ સ્કિન છે ને. એક્સટર્નલ સ્કિન એને પાપણ એટલું તો વાળ છે, એને આંખને એકચ્યુઅલી કોઈ કોરિલેશન નથી. ઇટ ઇઝ જસ્ટ અ કવરિંગ, બરાબર? પણ એને પણ બાહ્ય ઉપકરણ કહેવાય છે. ખ્યાલ આવ્યો? બાહ્ય ઉપકરણ. હવે થોડું વધારે અંદર જઈએ તો આંખ એકચ્યુઅલી કોને કહેવાય? જો આને ન કહેવાય તો આપણું જે આંખો જે ગોળો છે એને આંખ કહેવાય. આપણે જે વ્હાઈટ અને બ્લેક એરિયા જે છે એને આંખ કહેવાય. તો જો આગળ વાંચે, જેમ નેત્રમાં ધોળું અને કાળું મંડળ તે અભ્યંતર ઉપકરણ છે, એટલે આ જે વ્હાઈટ અને બ્લેક એરિયા જે અંદરનો છે એને અભ્યંતર અંદરનું ઉપકરણ છે, અને પાપણ ડોળા વગેરે બાહ્ય ઉપકરણ છે તેમ. ખ્યાલ આવે? આ પાપણ, આ બહારની સ્કિન આદિ એ બાહ્ય ઉપકરણ છે. અને એની થોડુંક અંદર જઈએ તો અંદર જે આપણને બ્લેક અને વ્હાઈટ એરિયા દેખાય છે એ અભ્યંતર ઉપકરણ છે, બરાબર? હવે એનાથી થોડું હજી અંદર જઈએ તો નિવૃત્તિ આવશે. ખ્યાલ આવે? હવે જો અહીંયા વાંચીએ પાછું, હા, એની ઉપરનો પેરેગ્રાફ, એક ઉપરનો પેરેગ્રાફ, હા, જો જે આ સેકન્ડ પેરેગ્રાફ, જે આત્મપ્રદેશો નેત્રાદી ઇન્દ્રિય કાર્ય થાય છે તે અભ્યંતર નિવૃત્તિ છે, અને તે જ આત્મપ્રદેશે નેત્રાદી આકારે જે પુદ્ગલ સમૂહ રહે છે તે બાહ્ય નિવૃત્તિ છે. જેવી રીતે આપણે શું જોયું, આ બાહ્ય ઉપકરણ છે પાપણ આદિ, એની અંદર જે ડોળો છે અભ્યંતર ઉપકરણ છે. હવે હજી અંદર જાઓ તો જે એકચ્યુઅલ આંખનો પડદો જે છે જ્યાંથી જોવાનું કાર્ય ચાલે છે, તો ત્યાંના પુદ્ગલના સમૂહ, ત્યાંના પુદ્ગલના પરમાણુ એને બાહ્ય નિવૃત્તિ કહેવાય છે. શું કહેવાય છે? બાહ્ય નિવૃત્તિ. એટલે પહેલા બે ભેદ પાડ્યા, ઉપકરણ અને નિવૃત્તિ. ઉપકરણ ઇઝ આઉટસાઇડ, નિવૃત્તિ ઇઝ ઇનર, બરાબર? ઉપકરણમાં બી બે ભેદ પાડ્યા, બાહ્ય નિવૃત્તિ, બાહ્ય ઉપકરણ, અભ્યંતર ઉપકરણ. તો યુ આર ગોઈંગ ફ્રોમ આઉટસાઇડ ટુ ઇનસાઇડ, બરાબર? હવે નિવૃત્તિમાં બે ભેદ પાડ્યા કે બાહ્ય નિવૃત્તિ, અભ્યંતર નિવૃત્તિ. તો ત્યાંના જ્યાંથી જાણવાનું કાર્ય ચાલે છે ત્યાંના પુદ્ગલ સમૂહ તેને કહેવાય બાહ્ય નિવૃત્તિ, અને ત્યાંના રહેલા આત્મપ્રદેશો એને કહેવાય અભ્યંતર નિવૃત્તિ. આત્મપ્રદેશોને કહેવાય અભ્યંતર નિવૃત્તિ. એ આત્મપ્રદેશો પણ ફિઝિકલ લોકેશન છે. ખ્યાલ આવે ને? એટલે એને નિવૃત્તિ કહી છે. આ બધા શેના ભેદ છે? આ બધા દ્રવ્ય ઇન્દ્રિયના ભેદ છે. આ બધા દ્રવ્ય ઇન્દ્રિયના ભેદ છે. હજી આપણે ભાવેન્દ્રિયમાં તો આવ્યા જ નથી. ભાવેન્દ્રિય એટલે ત્યાં જાણવાની શક્તિ, એ ભાવેન્દ્રિય છે. પુદ્ગલ છે પણ એમાં આત્મપ્રદેશને પણ લઈ લીધા ને સાથે. હા, એટલે એક રીતે બાકીની બહારની બધી પુદ્ગલ રચના છે, બરાબર? જો હવે આપણે પહેલેથી વાંચીએ છીએ, આ થોડુંક એક સેન્સ દેશે ને, તો હવે આપણે ટીકા શરૂઆતથી વાંચીએ. ભાઈ પાછું ઉપર લઈએ ટીકા. હા, જો નિવૃત્તિ, જો પુદ્ગલ વિપાકી નામ કર્મના ઉદયથી પ્રતિનિયત સ્થાનમાં થતી ઇન્દ્રિય રૂપ પુદ્ગલની રચના વિશેષને બાહ્ય નિવૃત્તિ કહે છે. જ્યાં બધી રચનાઓ થઈ, આખા શરીરની રચના જે થઈ, જે રીતના મનુષ્યની રચના મનુષ્ય નામ કર્મના ઉદયને આધારે એને નિમિત્ત નૈમિત્તિક સંબંધી થાય છે. ત્યાં જો કોઈ તિર્યંશ નામ કર્મ નામનો ઉદય હોય તો એ તિર્યંશની યથાયોગ્ય રચના થાય છે. જે રીતે આપણી આંખ મનુષ્યની આંખ અને તિર્યંશમાં કોઈ સમજો કૂતરા બિલાડી આદિની આંખોની વ્યવસ્થા જુદી જુદી છે, તો ત્યાં જેની જેની જે જે ભાવમાં જીવ છે એને ત્યાં નામકર્મના ઉદયથી ત્યાં એને યોગ્ય સ્થાનમાં યોગ્ય પૂતગલોની રચના થવી, એ ત્યાં જો ત્રણ વસ્તુ ચાલે છે. એક છે જીવ, બીજું છે ત્યાં કર્મનો ઉદય. કયો કર્મ? સ્પેસિફિકલી નામકર્મ. નામકર્મમાં પણ એ જે પ્રકારના જે નામકર્મ હોય તે મનુષ્ય નામકર્મ, તિર્યંશ જતિ નામકર્મ આદિ. અને ત્યાં બહારના પૂતગલોની આ શરીરની રચના થવી, એ નો કર્મ. ખ્યાલ આવે છે કે નહીં? એ નો કર્મ. તો કર્મના ઉદયના નિમિત્તે નો કર્મની રચના થવી, અને નો કર્મની જે રચના થઈ એને અને જીવના જ્ઞાનને નિમિત્ત નૈમિત્તિક સંબંધ બનવો. ખ્યાલ આવે? બે વસ્તુ પેરેલલી ચાલે છે. તો જો ફરીથી પૂતગલ વિપાકી નામ કર્મના ઉદયથી પ્રતિનિયત સ્થાનમાં થતી ઇન્દ્રિયરૂપ પૂતગલની રચના વિશેષને બાહ્ય નિવૃત્તિ કહે છે. અને ઉત્સેદાંગુલના અસંખ્યાત્મા ભાગ પ્રમાણે થતા આત્મપ્રદેશના આત્માના જે વિશુદ્ધ પ્રદેશ તેને અભ્યંતર નિવૃત્તિ કહે છે. આ ઉત્સેદાંગુલ હમણાં જવા દો, એટલો પાર્ટ સ્કીપ કરી નાખો. તો શું કહે છે? અને એના અમુક ભાગના પ્રમાણે આત્માના જે વિશુદ્ધ પ્રદેશ તેને અભ્યંતર નિવૃત્તિ કહે છે. એટલે જ્યાંથી જાણવાનું કાર્ય ચાલે છે એ એકચ્યુઅલ લોકેશનમાં નામકર્મના ઉદયની જે પૂતગલની રચના થઈ એ બાહ્ય નિવૃત્તિ છે. અને ત્યાં જે આત્માના વિશુદ્ધ પ્રદેશો છે કે જેના આધારે જાણવાનું કાર્ય થશે એ અભ્યંતર નિવૃત્તિ છે. ખ્યાલ આવ્યો બધાને? એમ નિવૃત્તિના બે ભેદ છે, બરાબર. હવે આપણે તો ખાલી ચક્ષુ ઇન્દ્રિયની વાત કરી હતી, અહીંયા બીજા પણ કર્ણેન્દ્રિયનું પણ એક્ઝામ્પલ આવશે. જો વાંચી, જે આત્મપ્રદેશો નેત્રાદી આકારે થાય છે, આત્મપ્રદેશો નેત્રાદી આકારે થાય છે, જોયું? એટલે ત્યાં આત્મપ્રદેશ કંઈ સ્પેસિફિક આકાર લે છે એમ નહીં. આત્મા તો એક આખો સળંગ છે, આખા શરીરમાં એક આખો સળંગ છે. પણ જેવી રીતના સમજો કે આપણા આ આંખના જે પાછળ જ્યાંથી જોવાનું કાર્ય ચાલે છે, તો આત્માના પણ એ જ પ્રદેશોમાં એ ચક્ષુ ઇન્દ્રિય રૂપ જ્ઞાનનો ઉઘાડ થવો, આ હાથમાં જે આત્મપ્રદેશો છે ત્યાંથી જોવાના જ્ઞાનનો ઉઘાડ થતું. ખ્યાલ આવે ને? એ આ આંખના પ્રદેશોના એ એરિયામાં જ છે. તો એટલે ત્યાં એને કીધું એ વિશુદ્ધ આત્મપ્રદેશો. વિશુદ્ધ એટલે કે જાણે ત્યાં કર્મથી રહિત થઈ ગયા છે એમ નહીં. વિશુદ્ધ એટલે ત્યાં એ જ્ઞાનનો ઉઘાડ છે, એ પર્ટિક્યુલર જાતના જ્ઞાનનો ઉઘાડ છે. તો એને અભ્યંતર નિવૃત્તિ કહે છે. અને તે જ આત્મપ્રદેશે જ્યાં એ આત્મપ્રદેશો હતા ત્યાં જ નેત્રાદી આકારે જે પૂતગલ સમૂહ રહે છે તેને બાહ્ય નિવૃત્તિ કહે છે. આ ખ્યાલ આવ્યું? જો આપણને પાછળથી ક્યાંક તો કહે છે કે નેત્રના જે પૂતગલ છે, આ 19મા સૂત્રની પાછળ છેલ્લે કહે છે, જો વાંચીએ પહેલા એ પણ 19મા સૂત્રનો એન્ડ લઈ આવ્યું. લાસ્ટ પેરેગ્રાફ, આ 19મા પેરેગ્રાફનું જો લાસ્ટ પેરેગ્રાફ, 19મા સૂત્રનો લાસ્ટ પેરેગ્રાફ. શ્રોત્રેન્દ્રિય એટલે કે કાનનો આકાર જવની વચલી નળી જેવો છે. આ જે શ્રોત્રેન્દ્રિય એટલે જે કાન જે છે એમાં તમે અંદર પડદાના ભાગમાં જાઓ તો ત્યાંથી જે જાણવાનું કાર્ય ચાલે છે એ જાણવાના એ વિશુદ્ધ પ્રદેશો કેવા છે? કે આ જવની વચલી નળી જેવા છે. એટલે ઇન અ વે સિલિન્ડ્રિકલ, જે નળી જેવું હોય તો એ સિલિન્ડ્રિકલ એવા શેપના ત્યાં પ્રદેશો છે જ્યાંથી સાંભળવાનું કાર્ય ચાલે છે. પછી જો સેકન્ડ, નેત્રનો આકાર મસૂર જેવો છે. જેવી રીતના તમે ઇમેજિન કરો કે આપણો જે લેન્સ હોય ને આંખનો, એ લેન્સનો શેપ કેવો હોય? આગળથી તો ગોળ દેખાય, અને આમ સાઈડથી જો તો ઓવલ છે, એવો જ તમે હવે પાછળ જે આપણા પડદાનો ભાગ જે છે ત્યાં એને ઇમેજિન કરો, તો એવા કોઈક એરિયામાં ત્યાંથી કોઈક જોવાનું કાર્ય ચાલે છે. બરાબર. આગળ જો થોડ, નાકનો આકાર તલના ફૂલ જેવો છે. આજે હું ગૂગલ કરતો હતો તલનું ફૂલ કેવું હોય, તમે પણ ગૂગલ કરજો, તમને ખ્યાલ આવશે. આમ થોડું એમ સમજો, ફ્લાવર વાસ જેવું કેવું હોય, આમ ઊંડું અને આમ, તમે ઇમેજિન કરો એને ઊંધું રાખી દો અને આ તો આ કેવું હોવું જોઈએ કે અહીંયા ઉપરથી એક એવો પોઈન્ટેડ છે અને પછી આમ નીચે ફ્લાવર વાસ જેવું છે. ખ્યાલ આવે ને એ જાતની કઈ અંદર રચના. પણ આ બધી બહુ સૂક્ષ્મ રચનાઓ છે, આ મોટી મોટી હોય એવું નથી, સૂક્ષ્મ રચનાઓ છે. તો એવા આકારનો ત્યાં નાક જ્યાં આજે જ્ઞાનેન્દ્રિય છે ત્યાંથી જાણવાનું કાર્ય ચાલે છે. રસનાનો આકાર અર્ધચંદ્ર જેવો હોય છે, એટલે હાફ મૂન જેવો આકાર અહીંયા પાછળના ભાગમાં ત્યાં હોય છે. અને બાકી સ્પર્શેન્દ્રિય તો આખો જ છે. બરાબર. તો હવે જો આને ફરીથી કોરિલેટ કરો, આગળ જે આપણે બધું મૂકીને આવ્યા, જે આપણે મિસ કહ્યું ને ઉત્સેદ આંગુલના અસંખ્યાત્મા ભાગે, એટલે શું છે આ ઉત્સેદ આંગુલનો અસંખ્યાત્મ ભાગ શું છે? હા, જો પેલા એ અંગુલને સમજી લઈએ, અંગુલ ત્રણ પ્રકારના હોય છે. આ જે છે ને આ એક આંગળીનું ટેરવું હોય અંગુલ કહેવાય, એ અંગુલ ત્રણ પ્રકારના હોય. એક છે પ્રમાણ અંગુલ, એટલે જે આ ચોથા કાળના જે પહેલા ચક્રવર્તી હોય, ભરત ચક્રવર્તી, એના અંગુલની સાઈઝ એને પ્રમાણ અંગુલ કહેવાય. એ બહુ મોટું, એમના શરીર જ બહુ મોટું છે ને, 500 ધનુષનું, એટલે એમનો અંગુલ પણ બહુ મોટો હોય. એક છે ઉત્સેદ અંગુલ, એટલે સૌથી નાના એના જે ઓલું જે પ્રમાણ અંગુલ છે એનો 500મો ભાગ, 1/500, એને કહેવાય ઉત્સેદ અંગુલ. અને એક છે આત્માંગુલ, વચમાં જે શરીરની અવગાહના ઘટતી વધતી રહે ને, તો દરેકે દરેક વ્યક્તિની પોતપોતાની અંગુલની સાઈઝ, એને કહેવાય આત્માંગુલ. ખ્યાલ આવ્યો? તો આ જે ઉત્સેદ અંગુલ એટલે એ જે પ્રમાણ અંગુલનો 500મો ભાગ, એટલે નાનામાં નાનો અંગુલ, ખ્યાલ આવ્યો? એનો અસંખ્યાત્મો ભાગ. આપણે અત્યાર માટે ઇમેજિન કરીએ કે આપણો જે અંગુલ છે, હવે આનો અસંખ્યાત્મો ભાગ કરો તો કેટલી સૂક્ષ્મ રચના થઈ, એટલી સૂક્ષ્મ ત્યાં ઇન્દ્રિયોની રચના છે અંદર. ખ્યાલ આવે ને, જ્યાંથી જાણવાનું કાર્ય ચાલે છે. એટલે એ વાક્ય શું હતું, ઉત્સેદ આંગુલના અસંખ્યાત્મા ભાગ પ્રમાણે આત્માના જે વિશુદ્ધિ પ્રદેશો છે એને અભ્યંતર નિવૃત્તિ કહેવાય છે. હવે ખ્યાલ આવી ગયો ના, આ આત્માના પ્રદેશો છે, ભૂતગલ નથી, એ આત્માની વ્યવસ્થા છે. પણ એ ખાલી ક્ષેત્રના એંગલથી એને કીધું છે, એટલે એને દ્રવ્યેન્દ્રિય કીધું, ત્યાં ભાવેન્દ્રિય નથી કીધું. ખ્યાલ આવે ને, ખાલી ક્ષેત્રની એવી વ્યવસ્થા છે કેમ. ચાલો તો પાછા આવી જઈએ. હવે આ બાજુ આપણે શું વાંચ્યું કે નેત્રેન્દ્રિય છે એ મસૂરના દાણા જેવી વ્યવસ્થા છે, અને કર્ણેન્દ્રિય છે એ ત્યાં ઓલું જે આપણે જવના જેની દાંડી, શું હતું બોલ, જવની વચલી નળી જેવું એવો ત્યાં આકાર છે. એ જાતનું તમારે સમજવું. આ થયું આપણું નિવૃત્તિ. બરાબર. હવે આગળ જઈએ ઉપકરણ. આમ તો વાંચી લીધું, ફરીથી જોયો. નિવૃત્તિનો ઉપકાર કરવા વાળા પુદ્ગલ સમૂહને ઉપકરણ કહે છે. તેના બાહ્ય અને અભ્યંતર એવા બે ભેદ છે. તેમાં નેત્રમાં ધોળું કાળું મંડળ જે અંદરની સાઈડ છે તે અભ્યંતર ઉપકરણ છે, અને પાપણ ડોળા વગેરે બાહ્ય ઉપકરણ છે. તેમ ઉપકારનો અર્થ નિમિત્ત માત્ર સમજવો, આપણી વાત થઈ ગઈ બરાબર, આ બધું પણ તે લાભ કરે છે એમ ન સમજવું. જુઓ અર્થ પ્રકાશિકા પાનું 202-203. આ બંને ઉપકરણો જડ છે. બરાબર. આ બધા આ ઉપકરણના બંને ભેદ પુદ્ગલની રચના છે, અને નિવૃત્તિના બે ભેદમાં જે બાહ્ય નિવૃત્તિ હતી એ પુદ્ગલની રચના છે, અને અભ્યંતર નિવૃત્તિ એ આત્મપ્રદેશોના આકાર છે. બરાબર. આટલું ક્લિયર. એટલે એ આકારે ત્યાં એનો જ્ઞાનનો ઉઘાડ છે, બાકી આત્મા તો છે જ બધે. બરાબર. હવે ચાલો, આ આપણી વાત થઈ દ્રવ્ય ઇન્દ્રિયની. બરાબર. આ 17મું સૂત્ર શું હતું, દ્રવ્ય ઇન્દ્રિયનું સ્વરૂપ. હવે જો 18મા સૂત્રમાં આપણે આવીએ છીએ, ભાવેન્દ્રિયનું સ્વરૂપ, લબ્ધિ ઉપયોગો ભાવેન્દ્રિયમ. 18મું સૂત્ર શું છે, લબ્ધિ ઉપયોગો ભાવેન્દ્રિયમ. લબ્ધિ અને ઉપયોગ એ ભાવેન્દ્રિય, એને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. જેવી રીતના દ્રવ્ય ઇન્દ્રિયના બે ભેદ જોયા હતા, કયા હતા? નિવૃત્તિ ને ઉપકરણ. એવી રીતના ભાવેન્દ્રિયના પણ બે ભેદ છે. કયા ભેદ છે? લબ્ધિ અને ઉપયોગ. એટલે આપણે 16મા સૂત્રમાં જોયું હતું ને બબ્બે ભેદો, હા, એટલે બંનેના બે બે ભેદો છે. તો જો ભાવેન્દ્રિયના બે ભેદ છે, લબ્ધિ અને ઉપયોગ, બરાબર. ટીકા, લબ્ધિ કોને કહેવાય છે? લબ્ધિનો અર્થ પ્રાપ્તિ અથવા લાભ થાય છે. આત્માના ચૈતન્ય ગુણનો ક્ષયોક્ષમ રૂપ ઉઘાડ તે લબ્ધિ છે. ખ્યાલ આવ્યો? જેવી રીતના સમજો કે આપણે મનુષ્ય છે તો આપણને મનુષ્યને અનુરૂપ જ્ઞાનનો ઉઘાડ છે. સમજો કે ગણધર ભગવાન હતા, ગૌતમ ગણધર ભગવાન, તો એમનો જ્ઞાનનો ઉઘાડ કેટલો હતો? મતિશુદ્ધ જ્ઞાનનો, કે 12 અંગને આદિ જાણી લે, એને અંતર્મુહૂર્તમાં આખું પાછું એને વાગોળી લે, એ જ આપને એમનો જ્ઞાનનો ઉઘાડ હતો. આપણો જ્ઞાનનો ઉઘાડ કેટલો છે? કે 12 અંગના એક અંગમાંથી એકાદ પદ પણ આપણને આપી દે તો આપણે એટલું યાદ નથી રાખી શકતું. પણ તો પણ આપણો જેટલો જ્ઞાનનો ઉઘાડ છે, એ જ્ઞાનના ઉઘાડને લબ્ધિ જ્ઞાન કહેવાય છે. લબ્ધિ એટલે પ્રાપ્તિ. અત્યારે આપણને આટલું જ્ઞાન અવેલેબલ છે. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના સમજો, નિગોદના જીવ હોય કે કીડી મકોડા આદિ હોય, તો એને એના અનુરૂપ જ્ઞાનનો ઉઘાડ છે. તો દરેકે દરેક જીવને પોતપોતાની ભાવ અનુસાર એને ત્યાં જ્ઞાનનો ઉઘાડ હોય છે. જો ખરેખર ત્યાં ફરીથી જ્ઞાનનો ઉઘાડ કોઈ ભાવને કારણે નથી, કે કોઈ પૂતગલને કારણે નથી, કોઈ કર્મને કારણે નથી, ત્યાં જીવ જ પોતે હીન જ્ઞાનરૂપ અવસ્થામાં પરિણમે છે. પણ આરોપ સેના પર અપાય છે? કે એ જાતના જ્ઞાનાવરણ કર્મનો ત્યાં ઉદય છે. ખ્યાલ આવ્યો ને? તો એને લબ્ધિ જ્ઞાન કહેવાય છે. ચાલો આગળ. ઉપયોગ, ઉપયોગ કોને કહેવાય? ઉપયોગનો અર્થ ચૈતન્ય વ્યાપાર થાય છે. આત્માના ચૈતન્ય ગુણનો જે ક્ષયોક્ષમ રૂપ ઉઘાડ છે તેના વ્યાપારને ઉપયોગ કહે છે. જો સિમ્પલ વર્ડમાં સમજીએ પહેલા, જેવી રીતના સમજો, હું ડોક્ટર છું તો મારી પાસે જ્ઞાન કેટલું છે? કે મેડિકલમાં જેટલી પણ બુક્સ મેં વાંચી છે બધી બધી મને ખબર છે, બધાનું જ્ઞાન મને છે. પણ હવે સમજો કે હું મંદિરમાં દર્શન કરવા આવ્યો અને ભગવાનના હું દર્શન કરી રહ્યો છું, તો મેડિકલનું કેટલું જ્ઞાન યુઝ કરું છું? કાંઈ નહીં, બરાબર. સમજો હવે કોઈ એક એન્જિનિયર છે, કોઈ એક ડોક્ટર છે, કોઈ વકીલ છે, કોઈ સીએ છે, બધા લઈ લઈએ આપણે, તો બધાની લબ્ધિ કેવી છે? બધાના લબ્ધિ જ્ઞાન જુદું જુદું છે. બધાને જે જ્ઞાનનો ઉઘાડમાં જે જાણવાનું થયું એ જુદા જુદા પ્રકારનું છે. પણ હવે ચારે જણ ભગવાનના દર્શન કરવા આવ્યા તો ત્યારે વ્યાપાર શેનો ચાલે છે? ત્યારે વ્યાપાર જિનેન્દ્ર ભગવાનના, ચલો નમોકાર મંત્ર આદિ બોલે છે તો પાંચ પરમેશ્વરીનું સ્વરૂપ, જિનેન્દ્ર ભગવાનનું સ્વરૂપ આદિ વસ્તુનો વિચાર ત્યાં ચાલે છે. તો એ ત્યાં ઉપયોગ છે. ખ્યાલ આવે? ઉપયોગ એટલે કરંટ જ્ઞાનનો વ્યાપાર, અને લબ્ધિ એટલે ટોટલ અવેલેબલ જ્ઞાન. હા, જેવી રીતના સમજો, મારા ખિસ્સામાં 500 રૂપિયા છે, એ મારો ઉપયોગ છે. અને બેંક બેલેન્સ સમજો મારી પાસે 50 લાખ કરોડ રૂપિયા હોય, તે લબ્ધિ જ્ઞાન છે, એ તિજોરીમાં બંધ છે. અને આ કેવું છે? વર્તમાનમાં આનું હું યુટિલાઇઝેશન કરી રહ્યો છું. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે લબ્ધિ જ્ઞાન આપણું, જે રીતના આપણે સમજો આ ભાવમાં નાનપણથી લઈને જે પણ વસ્તુ આપણે જાણી હોય, સમજી હોય, જે પણ સંસ્મરણ આપણા હોય, એ બધું આપણને ક્યાંક ને ક્યાંક છે ને. કે હું જો આ સ્કૂલમાં ભણ્યો હતો, આ કોલેજમાં ભણ્યો હતો, આવા ઘરમાં રહ્યો હતો, મારે આ પ્રસંગો બન્યા, એ મારા જ્ઞાનમાં ક્યાંક ને ક્યાંક છે. પણ વર્તમાનમાં હું એને યુઝ નથી કરી રહ્યો. સમજો, હું સ્કૂલનો વિચાર કરું તો એ જે સંસ્મરણ હતા એને હું વર્તમાનમાં લઈ આવ્યો. ખ્યાલ આવે છે? પણ અધરવાઇઝ એ ધારણા જ્ઞાનમાં સ્ટોર્ડ છે. તો એ જે સ્ટોરેજ આપણું છે એને લબ્ધિ જ્ઞાન કહેવાય છે. અને વર્તમાનમાં જે જ્ઞાન ચાલી રહ્યું છે એને ઉપયોગ કહેવાય છે. ખ્યાલ આવે? ચલો આગળ વાંચે. તો ભાવેન્દ્રિયના કેટલા પ્રકાર? લબ્ધિ અને ઉપયોગ બેઉ, બેઉ ભાવેન્દ્રિય છે. ભાવેન્દ્રિય એટલે જીવના જ્ઞાનની અવસ્થા, બરાબર. એનું ટોટલ જ્ઞાનનો ક્ષયોક્ષમ બધું ભાવેન્દ્રિય છે. જો આગળ સેકન્ડ પોઈન્ટ, આત્મા જ્ઞેય પદાર્થની સન્મુખ થઈને પોતાના ચૈતન્ય વ્યાપારને તે તરફ જોડે તે ઉપયોગ છે. જો એક થોડુંક આપણને લાઇટ કરવા માટે એક એક્ઝામ્પલ આપો, આજે સવારનો મંદિરમાં આવ્યો તો દર્શન કરવા હું ગયો, ભગવાનના દર્શન આપણે કરી રહ્યા છીએ બરાબર, જે આપણે કંઈક નમુકાર મંત્ર આદિ બોલીએ છીએ, એમાં એક જણ પાછળથી આવી સુવર્ણપુરીમાં, તો સમજો હું બાહુબલી ભગવાનના દર્શન કરી રહ્યો હતો, પાછળથી કોઈ આવ્યું અને એકદમ ધીમેથી ઘંટો વાગ્યો, આમ જસ્ટ આમ ડેરી તમને સંભળાય એ રીતે, તો એને એમને ઘંટ ધીરેથી વગાડ્યો બરાબર. ચલો હવે હું તો મારું કંઈક હવે પાઠ સુધી કંઈક બોલતો હતો, આગળ ત્યાં કોઈ બીજું વ્યક્તિ આવ્યું અને એ ધામ કર્યું જોરથી એમણે ઘંટ વગાડ્યું. હવે આ બેવ સિચ્યુએશનમાં બન્યું શું, બેવ સિચ્યુએશનમાં બન્યું શું કે મારો ઉપયોગ જીવનો ચૈતન્ય વ્યાપાર, જીવનો ચૈતન્ય વ્યાપાર ક્યાં હતો, કે જે નમુકાર મંત્ર બોલવામાં, કે જે પાઠ વાંચવામાં, કે બાહુબલી ભગવાનની જે હું સ્તુતિ કરી રહ્યો હતો, મારો ઉપયોગ ત્યાં હતો. ત્યાંથી ઉપયોગનું પરિણામ ક્યાં થયું, કે ઓલો જે ઘંટ વાગ્યો, તો એ ચૈતન્યનો વ્યાપાર એક વિષયમાંથી અન્ય વિષયમાં પરિણમિત થવો, ડાયવર્ટ થવો, એને શું કહેવાય છે, આ જ ડાયવર્ઝન થયું છે વર્તમાનમાં જે ચાલી રહ્યું છે એને ઉપયોગ કહેવાય છે. ખ્યાલ આવે ને, જીવનો ઉપયોગ એક વિષયથી અન્ય વિષયમાં ગયો, એટલે કે જીવનું વર્તમાન જ્ઞાન એક વિષયથી અન્ય વિષયમાં ગયું. જેવી રીતના સમજો મુનિરાજ છે પોતાના આત્મામાં લીન છે, સાતમા ગુણસ્થાનમાં છે, આત્મામાં લીન છે, ત્યાંથી બહાર આવ્યા. હવે સમજો કે મુનિરાજ પર ઉપસર્ગ ચાલી રહ્યો છે, તો જયારે આત્મામાં લીન હતા ત્યારે ઉપસર્ગ જણાતો હતો કે નહીં, ત્યારે ત્યાં ધ્યાન નહોતું, કેમકે ઉપયોગ ક્યાં હતો, પોતાના ચૈતન્ય આત્મા તરફ હતો. હવે સમજો જયારે બહાર આવ્યા છઠ્ઠા ગુણસ્થાનમાં, ત્યારે ઉપયોગ આ વિષયથી વિષયાંતર થયો, તો બહાર ઓલા પર ગયો કે અરે શું ચાલી રહ્યું છે, કોણ કરે છે, એવો કંઈક વિચાર એમને આવ્યો, પછી થયું છોડને આ મારા ક્યાં સુખ દુઃખનું કારણ છે, એના કરતા પાછો એમ પાછો ઉપયોગ અંદર ગયો, પાછા સાતમા ગુણસ્થાન હોય, ખ્યાલ આવે છે. આજે જ્ઞાનનું પરિણમન જે દર સમયે ચાલે છે એને ઉપયોગ કહેવાય. જો 5 મિનિટ આંખ બંધ કરીને શાંતિથી બેસો અને જે આપણું વિચાર જે ચાલે છે ને, જે ચક્કર જે પરિભ્રમણ કરે છે એક વિષયથી અન્ય વિષય, અન્ય વિષયથી અન્ય વિષય, જ્યાં વિચાર કરવાનું એ જે જ્ઞાનનું ભ્રમણ ચાલે છે એને ઉપયોગ કહેવાય છે. ખ્યાલ આવ્યું કે નહીં? આ ઉપયોગ એ વસ્તુ શું છે, એ ઉપયોગ એ ચૈતન્યનું લક્ષણ છે, જીવનું લક્ષણ છે. આ જે ઉપયોગથી એટલે કે આ જ્ઞાન જે એકથી અન્ય વિષય પર જાય છે ને, એ કોઈ અન્ય નથી, એ જીવ તું પોતે જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ જીવનું લક્ષણ છે, એટલે આ જીવ પોતે જ છે, આ હું છું એવો ત્યાં નિર્ણય કરવો. ખ્યાલ આવે? મારું જ્ઞાન બધે ભ્રમે છે એમ કરીને ભેદ ના પાડી દો, આ હું જ છું એમ કરીને અભેદ કરવાની ટ્રાય કરો. ખ્યાલ આવે? તો એ અભેદ કરવાની જે કોશિશ કરીએ છીએ ને, તો એ આપણું જ્ઞાન અન્ય વિષયથી હટીને એ આત્મા પર વિચાર કરવામાં આવે છે. ચલો આગળ જઈએ. જો આત્મા જ્ઞેય પદાર્થની સન્મુખ થઈને, જ્ઞેય પદાર્થની સન્મુખ થઈને પોતાના ચૈતન્ય વ્યાપારને તે તરફ જોડે તે ઉપયોગ છે. ઉપયોગ ચૈતન્યનું પરિણામ છે, પરિણમન છે. તે કોઈ અન્ય જ્ઞેય પદાર્થ તરફ લાગી રહ્યો હોય તો આત્માને સાંભળવાની શક્તિ હોય તો પણ તે સાંભળે નહીં. આ ઉપયોગ કેવો છે, જે પણ છદ્મસ્થ જીવ છે, છદ્મસ્થ એટલે કેવળ જ્ઞાની નથી, તે જે છદ્મસ્થ જીવ છે એનો ઉપયોગ એક સમયે એક જ વસ્તુ પર લાગે. આપણને લાગે આપણે મલ્ટીટાસ્કિંગ કરી રહ્યા છીએ, હા સમજો આપણે મ્યુઝિક પણ સાંભળીએ છીએ, હા સમજો આપણે કંઈક કામ પણ કરીએ છીએ, સમજો સાથે ટીવી પણ ચાલુ છે, તો આપણે શું કરી રહ્યા છે કે ઓલું ચક્ષુ ઇન્દ્રિયથી ઓલું ટીવી પણ ચાલુ છે, અહીંયા આનાથી સ્પર્શેન્દ્રિયથી કામ પણ ચાલુ છે કમ્પ્યુટર પર, કર્ણેન્દ્રિયથી આપણે મ્યુઝિક પણ કંઈક ભક્તિ આદિ પણ સાંભળીએ છીએ, હા સ્પર્શેન્દ્રિયથી ખુરશી પર બેઠા પણ છે, અને સમજો ખાવાનાની કે કંઈ બીજી કંઈ સુગંધ બી આવે છે, તો પાંચેય ઇન્દ્રિયના વિષયો તો મોજૂદ છે ને, અને આપણને શું લાગે કે બધું આપણે એક સાથે જાણીએ છીએ, પણ આ ઉપયોગ એટલો ફાસ્ટ ફરે છે કે આપણે એને કેચ કરીએ એની પહેલા એણે બધી વસ્તુ જાણી લીધી. એટલે આપણને લાગે છે કે હું બધી વસ્તુ સાથે કરું છું, પણ એટ અ ટાઈમ જીવનો ઉપયોગ એક જ વસ્તુ પર ફોકસ થઈ શકે છે. બરાબર? તો જો અહીંયા શું કે છે, તે કોઈ અન્ય જ્ઞે તરફ, જ્ઞે પદાર્થ તરફ લાગી રહ્યો હોય તો આત્માને સાંભળવાની શક્તિ હોય તો પણ તે સાંભળે નહીં. લબ્ધિ અને ઉપયોગ બંને મળીને જ્ઞાનની સિદ્ધિ થાય છે. આ એક છે ઉપયોગ અને એક છે જીવની પૂર્ણ જ્ઞાનરૂપ શક્તિ. એ બે મળીને જીવને ભાવેન્દ્રિય થાય છે. સમજો કે આપણે બેઠા છે અને સડનલી કોઈ વ્યક્તિ આવ્યું, અરે તું, તને તો આટલા વર્ષો પછી હું જોઉં છું, ખ્યાલ આવ્યો? તો ત્યાં કઈ વસ્તુ કામ આવી? ત્યાં શું શું ચાલી રહ્યું છે? કે એક તો ચક્ષુઇન્દ્રિયથી એ વ્યક્તિને મેં જોયો, તો ત્યાં આ ફેસ છે, આ કોઈ મેલ છે, ફિમેલ છે, કેટલી ઉંમર છે, આની જે એનાલિસિસ આખું થયું તો એ અકુશ્રુત જ્ઞાન પણ થઈ ગયું. તો એ મતિશુદ્ધ જ્ઞાન દ્વારા મેં એને જાણ્યો, પ્લસ ધારણા જ્ઞાનમાં એટલે લબ્ધિ જ્ઞાનમાં પહેલું પડ્યું હતું કે અરે આ વ્યક્તિ તો આ છે, અને એને હવે કોરિલેશન કર્યું. એ પણ પડ્યું હતું કે અરે આપણે એને 5-10 વર્ષ પહેલા મળ્યા, અને તું, તને તો 10 વર્ષ મઠ થઈ ગયો, ખ્યાલ આવ્યો કે નહીં? તો આ જે જાણવાનું કાર્ય થયું તો ત્યાં લબ્ધિ જ્ઞાન પણ કામમાં આવ્યું અને ઉપયોગ જ્ઞાન પણ કામમાં આવ્યું. એ બે મળીને ભાવેન્દ્રિય થાય છે. બરાબર? જો આગળ થર્ડ પોઈન્ટ, ઉપયોગ તો લબ્ધિરૂપ ભાવેન્દ્રિયનું ફળ અથવા કાર્ય છે, તેને ભાવેન્દ્રિય શા માટે કહ્યું? જો આ થોડુંક સમજવાનું વસ્તુ છે, થોડું સૂક્ષ્મ છે. સમજો, મેં કોઈ વસ્તુ જાણી, ચક્ષુ ઇન્દ્રિયથી મેં કંઈ જાણ્યું તો જ્ઞાન એના આકારે થયું ને. જેવી રીતના સમજો કે આ ફોન જાણ્યો તો જ્ઞાન એ આકારે થયો, તો એનો મતલબ કે જે જાણ્યું એનું ફળ ઉપયોગ હોવું જોઈએ. કે આ જે વસ્તુને મેં જાણી, જ્ઞાન એ આકારે પરિણમ્યું, મતલબ ઇવેન્ચ્યુઅલી એ ફળ રૂપે થયું. તો ફળ રૂપે કહો ને, એને ભાવેન્દ્રિય એટલે તમે એને એ પ્રોસેસમાં કેમ જોડો? બે વસ્તુ, બે પક્ષ શું ઉભા કર્યા કે એક તો જે ઉપયોગ છે એ પોતે જાણે છે. જો શું કહે છે, ઉપયોગ તો લબ્ધિરૂપ ભાવેન્દ્રિયનું ફળ છે. એક બાજુ ફળ છે તો એને ભાવેન્દ્રિય શા માટે કહ્યું? ખ્યાલ આવે ને? બે વસ્તુ, જે વસ્તુ જાણવાનું કાર્ય થયું તે કાર્યમાં એને તમે રાખો કે એના ફળ રૂપે રાખો, કઈ રીતે રાખો ઉપયોગને? તો જો એને કાર્યમાં જ રાખ્યું એટલે અહીંયા કહે છે, જો કાર્યમાં કારણનો ઉપચાર કરીને ઉપયોગને ઉપચારથી ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. એટલે કે ઇવેન્ચ્યુઅલ પર્પઝ શું હતું? કે વસ્તુને જાણવી, એટલે એનું ફળ હતું ઉપયોગ. પણ એ ઉપયોગ ઓલા પદાર્થને જાણવા માટે યુઝ કરવામાં આવ્યો, એટલે કારણમાં કાર્યનો ઉપચાર કરી નાખ્યો, એટલે કે આ જાણવાના પ્રોસેસને જ ઉપયોગ કહી દીધો. ક્યારેક થોડું કન્ફ્યુઝિંગ છે ને? એક્ઝામ્પલથી સમજો. જો એક્ઝામ્પલ આમ કંઈ ઇમિડિયેટ સૂચતું નથી, પણ સમજો કે આપણે ઓલો દર્શનવાળું એક્ઝામ્પલ ફરીથી લઈએ. ઓલો ઘંટ જે વાગ્યો તો ચૈતન્યનું પરિણમન એક વિષયથી અન્ય વિષયમાં પરિણમ્યું. બરાબર? તો જે ઓલા વિષયમાં પરિણમ્યું તો ફાઇનલ પ્રોડક્ટ શું હોવું જોઈએ? કે પહેલા આને જાણતું હતું જ્ઞાન, એની બદલે જ્ઞાન હવે ઓલાને જાણે છે, એ ફાઇનલ પ્રોડક્ટ થયું ને? તો એ ફ્રૂટ થયું, આઉટકમ થયું. હા, એ આઉટકમ થયું ને? એટલે કે ઉપયોગનું એક ઘંટના અવાજમાં પરિણમવું એ તો ફળ હોવું જોઈએ, ફળ હોવું જોઈએ ને, આઉટકમ થયું. પણ અહીંયા એને પ્રોસેસમાં જ લઈ લીધું કે કર્ણેન્દ્રિયથી જે જાણવાનું કાર્ય થયું અવાજનું, તો એમાં જે બહારની આ ઉપકરણ છે અને અંદરના પુદ્ગલોની રચના એની વૃત્તિ છે, પણ ત્યાં જે આત્મપ્રદેશ છે એ આત્મપ્રદેશોએ જ જાણવાનું કાર્ય કર્યું, તો એ જાણવાના કાર્યમાં જ થઈ ગયું ઇન્ક્લુડેડ. થોડું બહુ એને એક છે કે જાણવાના કાર્યના પ્રોસેસમાં જ ઉપયોગને લઈ લીધું, અને બીજું છે કે એના ફળ રૂપે ઉપયોગને લીધું. ખ્યાલ આવે? બેમાં બહુ સૂક્ષ્મ ફરક છે. તો અહીંયા શું કહે છે કે એકચ્યુઅલી તો ફળ રૂપે જ છે, પણ એ ફળમાં કારણનો ઉપચાર કરી દીધો. કારણનો ઉપચાર એટલે કે આ જાણવાના એ જે ઇવેન્ચ્યુઅલ પ્રોડક્ટ જે નીકળ્યું એ પ્રોડક્ટને આ કાર્યના માધ્યમથી જ નીકળ્યું, એ જાણવાના કાર્યથી જ એ જણાયું, એટલે ત્યાં જાણવાના કાર્યમાં જ ઉપયોગનો ઉપચાર કરી દીધો. કાંઈ વાંધો નહીં, એ ન બી એ ક્લિયર થાય તો ઇટ ઇઝ ઓકે. જો વાંચું છું, કાર્યમાં કારણનો ઉપચાર કરીને ઉપયોગને ઉપચારથી ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. જેવી રીતના ઘટ આકારે પરિણમેલ જ્ઞાનને ઘટ કહેવામાં આવે છે, ખ્યાલ આવે ને? જેવી રીતના ફોનને મેં જાણ્યો તો ત્યાં ફોનને નથી જાણતો, ત્યાં તો પોતાના જ્ઞાનને જ જાણે છે. પણ એ જ્ઞાનને ફોન કહી દેવામાં આવે છે, એટલે ત્યાં કાર્યમાં કારણનો ઉપચાર આપી દેવામાં આવે છે. એવી જ રીતે અહીંયા જાણવામાં ભાવેન્દ્રિયને ઉપચાર આપી દેવામાં આવે છે. ઘટના આકારે પરિણમેલ જ્ઞાનને ઘટ કહેવામાં આવે છે એ ન્યાયે લોકમાં કાર્યને પણ કારણ માનવામાં આવે છે. આત્માનું લિંગ ઇન્દ્રિય એટલે કે ભાવેન્દ્રિય છે. આત્મા તે સ્વ અર્થ છે, તેમાં ઉપયોગ મુખ્ય છે અને તે જીવનું લક્ષણ છે, તેથી ઉપયોગને ભાવ ઇન્દ્રિય પણ કહી શકાય છે. અને ઇન્દ્રિય જે શબ્દ છે એ તો આમ પૂતગલના સેન્સમાં આવે છે ને અમની, તો કે આ શરીરની રચનાને ઇન્દ્રિય કહેવાય છે, બરાબર? તો ત્યાં જ્ઞાનને પણ ઇન્દ્રિય શબ્દથી શું કામ કહેવામાં આવ્યું? ત્યાં એમ કહેવું જોઈએ ને કે ઇન્દ્રિયથી જાણવાનું કાર્ય થયું, જે જણાયું એ જ્ઞાન છે, એમ કહેવું જોઈએ ને? ઇન્દ્રિયથી જે જાણવામાં આવ્યું એ જ્ઞાન છે, એઝ અ ફ્રૂટ. પણ એની સાથે સાથે ત્યાં જીવના જ્ઞાનને પણ લઈ લેવામાં આવ્યું. તો જીવના જ્ઞાનને ત્યાં લઈ લેવામાં આવ્યું એટલે ત્યાં એને ફળ તરીકે ઉપચાર કરી દીધો, ફળને કારણમાં ઉપચાર કરી દીધો. એમ જો આમાં હજી આપણે ટાઈમ પૂરો થયો છે, આ ઉપયોગ અને લબ્ધિ જ્ઞાન એમાં હજી થોડીક સૂક્ષ્મતા અહીંયા છે, એક બે સિદ્ધાંત હજી અહીંયા છે. જેવી રીતના જો હજી આને ગુણ પર્યાય કહેવાય છે, એને દ્રવ્ય પર્યાય નથી કહેવામાં આવતું, કેમ કે જીવના જ્ઞાન ગુણની પર્યાય છે આદિ. એમાં ઉપયોગ અને લબ્ધિમાં શું ફરક છે? એ બેનો ક્યાં કોનો યુઝેજ ક્યાં થાય છે અને બેમાંથી પ્રયોજનભૂત શું છે એ ચર્ચા હજી આપણી બાકી છે, એની વાત આપણે નેક્સ્ટ ટાઈમ હજી કરશું. અહીંયા આપણે હમણાં જ સ્ટોપ કરીએ છીએ અને એક ફરીથી આપણે યાદ કરી લઈએ આપણે શું જોઈએ છે. આજે આજે આપણે ઇન્દ્રિયના પ્રકાર જોઈએ, તો ઇન્દ્રિયના બે પ્રકાર, દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય. દ્રવ્ય ઇન્દ્રિયના પણ બે પ્રકાર, ઉપકરણ અને નિવૃત્તિ. ઉપકરણના બે પ્રકાર, બાહ્ય ઉપકરણ, અભ્યંતર ઉપકરણ. નિવૃત્તિના બે પ્રકાર, બાહ્ય નિવૃત્તિ, અભ્યંતર નિવૃત્તિ. અને ભાવેન્દ્રિયના બે પ્રકાર, લબ્ધિ જ્ઞાન અને ઉપયોગ રૂપ જ્ઞાન. બરાબર, આટલી ચર્ચા આપણી આજે થઈ, એની વધારે ડિટેલ્સ આપણે કરશું. હે જિનવાણી ભારતી, તોહી જપો દિન રહે, જો તેરી શરણા રહે સો પાવે સુખ ચૈન. જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકારો, સો વાણી મસ્ત કરનો સદા તે તું. બોલો જિનવાણી માતનો જય.